આજના શુભ અવસર ઉપર આપણે સર્વે ભગવાન સ્વામિનારાયણ એમની પરંપરામાં ગુણાસ્વામી ગોપાલભાઈ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ બધાના કૃપા આશીર્વાદ અને એમના સંકલ્પથી આ બધું કાર્ય આજે થઈ રહ્યું. પૂજ્ય યોગીજી મહારાજને અહીંયા મંદિર થાય એ ઘણી જ ઈચ્છા હતી. એમનો જેમ નરેન્દ્રભાઈએ કહ્યું કે એમ કે મંદિર કરવું, એટલે એમની ઈચ્છા હતી. દરેક કાગળોની અંદર અહીંયા ચંદ્રકાંતા મહારાજ ત્રિવેદી સાહેબ બેઠા છે, આજે તે છે એના બેંકનામાં જનરલ મેનેજર હતા અને ગઢિયા એક હતા અમારા, એ બે ભાઈઓને કાગળ લખ્યા જ કરે. સ્વામી ઘરે જ્યારે લખે ત્યારે કાગળ લખે કે આપણે જમુનાને કિનારે મંદિર કરવું છે. એ કાગળ લખે અને એમને કહે કે તમે ગવર્નર સાહેબને મળજો. કયા ગવર્નર? નામ ઠામ નહીં, પણ ગવર્નર સાહેબને મળજો. અને એ રીતે કાગળ એમને ખૂબ એ લોકો લખેલા અને એ પ્રયત્ન પણ થયેલો. પણ જેમ કપૂર સાહેબે કહ્યું કે 10 ગવર્નર ગયા ત્યાં સુધી પ્રયત્ન થયેલા, પણ ભાગ્યશાળી હોય એને જ આ વાત મળે કે દીધું એથી. અને સ્વામી આજે જ અમે થોડું સ્વામીનો પત્ર વાંચ્યો ત્યારે પણ સ્વામીએ લખેલું કે આ છેલ્લું પત્ર છે, તમે ગવર્નર સાહેબ મળજો, તઈને એકર જમીન મળી જશે. પણ એને સ્વામી ગયા પછી 30 વર્ષ તો થઈ ગયા છે, એટલે કપૂર સાહેબે અને રવાનજનની પ્રેરણાથી 30ની ઉપર મીળું ચડી ગયું જમીન મળવામાં. એમનો સંકલ્પ હતો પણ એનાથી વિશેષ, કારણ કે એમને અંતરમાં એમની વિશાળતા બહુ હતી કે ઘણું મોટું ભવ્ય થાય અને સારી વિશાળ જગ્યા મળે, તો એમાં કપૂર સાહેબનો પણ બહુ મોટો યોગ છે. કરવાની તો આપણા પહેલેથી જ કહ્યું કે અહીંયા સારામાં સારું થાય, કારણ એમને ગાંધીનગર અને લંડનમાં જોયા પછી એમની ભાવના હતી અહીંયા થાય. પણ હવે આપણી તો શક્તિ બહારની વાત કે જમીન મળવી, કે અમે તો આટલા 25 વર્ષથી જમીન ગોતગોત કરતા, બધે 10 ઠેકાને મારા ઈશ્વર સ્વામી ફરાય, હું 5 વખત આવી ગયો પણ ક્યાંય પત્તો ખાય નહીં ને ગમે નહીં, કંઈ પણ જવું જાતે અનુકૂળ ના હોય ને અનુકૂળ હોય તો પસંદ ના થાય. અરવાજીને વાત કરી, અરવાનજીએ પછી એમને કહ્યું કે હું વાત કરીશ ગવર્નરને, એટલે એમને પછી રીતે કહી વાત ને એમાંથી એમ પ્રેરણા થઈ કે તમે પ્રસન્ન કરો. પછી આ જમુનાજીને કિનારે જે જોગી બાપાની ઈચ્છા ખાસ હતી, કહેવાનું છે ચારે બાજુ ફર્યાનું ન થવાનું કારણ શું, કે એમની ઈચ્છા જમુના કિનારે હતું કે જમુના કિનારે જ થવું જોઈએ. બસ દરેક આગળ જમુના કિનારે, જમુના કિનારે લખ્યા કરે. અને છેલ્લે પણ લખ્યું કે જમુના કિનારે મંદિર થશે, સર્વોપરિ થશે, ડંકો વાગશે એમની ભાષામાં. એટલે એ રીતે આ મંદિર થયું છે. પણ મુખ્ય કે બધું પણ હોય પણ જો જમીન આપણે ન મળીએ તો આપણે આટલું કાર્ય કરી શકે જ નહીં. તો જમીનની અંદર કપૂર સાહેબનો, અરબાણીનો બહુ જ મોટો ફાળો છે, એમનો ખૂબ સારો સહકાર છે, જેથી કરીને આપણને બધી રીતે આ બધી સગવડ સુવિધાઓ સારી રીતે મળી ગઈ અને જગ્યા પણ મળી ગઈ અને એ જગ્યામાં આપણે સારી રીતે કામ કરી શક્યા છીએ. કપૂર સાહેબને તો વાત કરી એટલે કે આ એમને ભાગ્ય છે કે મને આ વસ્તુ મળી. વાત બહુ સાચી છે કે આજે 11માં ગવર્નર થયા એટલે એમના વખતમાં જ આ થયું, જે જોગીમાનો સંકલ્પ સિદ્ધ. એટલે કહે છે ને આપણે કે ભાગ્યશાળી હોય એને જ આ વસ્તુ મળે છે. તો એ રીતના આજે આ સંકલ્પથી આપણું મંદિર થયું છે અને કાર્ય પણ સારું સર્વોપરિ થાય છે અને થઈ રહ્યું છે. હજુ મોટું કામ બાકી છે, એમાં પણ એમનો જ આપણને પૂરેપૂરો સહકાર છે, એટલે કાર્યમાં પણ વાંધો નહીં જ આવે. કારણ કે હજુ ઘણી ઘણી આપણે બધી વાત કરવાની છે, આ સ્મારક અંગેની કાર્ય કરવાનું છે, એમાં પણ આપણને પૂરતો સહકાર છે. એટલે કહેવાનું શું છે કે બધી રીતનું અનુકૂળ હોય તો પ્રભુ ભજાય. પ્રભુ ભજવામાં બધી રીતના અનુકૂળ આપણને હોવું જોઈએ. એટલે આપણે આ બધા પ્રયત્ન બીજું કરીએ પણ એની અંદર આ બધા સરકારી દરબારી બીજા ત્રીજા ઘણા ઘણા કાયદા કાનૂન બીજું ત્રીજું એમાં પણ અનુકૂળ થાય ત્યારે સહેજે બની જાય. આપણે ઘણા પ્રયત્નો કરીએ પણ ભગવાનની ઈચ્છા જ્યારે થઈ ત્યારે બધું એટલું અનુકૂળ થઈ ગયું કે આવા અડવાણી જેવા મુખ્ય અહીંયા રહ્યા, બીજા પણ અહીંયા જે કંઈ બધા સાહેબો છે કે જે ઓફિસરો છે કે જે પ્રધાનમંત્રીના છે બધાના ધીરે ધીરે એવો સહકાર મળ્યો એટલે કામ સારું રીતે થઈ ગયું. અનુકૂળ થાય, લોકોનું અનુકૂળ થઈ જાય, ભગવાન ભજવાનું અનુકૂળ થાય, સ્થાનનું અનુકૂળ થાય, આ બધી જ છે કે બધું એવું હોય પણ સ્થાન એવું મળ્યું હોય કે ત્યાં તે અનુકૂળ જ જાય ને માણસને જવાનું હોય તો બધી રીતે જ અનુકૂળ. ચારે બાજુ રોડ અને જમનાનો કિનારો અને ભવ્યતા બધી અનુકૂળ થઈ ગઈ છે. હરિભક્તોનો ઉત્સાહ પણ થયો અને આ રીતે આપણને જમીન પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે જેમ કહ્યું એમ અડવાણીજીએ ક્યાં તો લાખો માણસો આવશે, જે આપણી સંસ્કૃતિ આપણા જે સંસ્કાર અને એ બધી ભવ્યતા છે એનો જે દર્શન એનું જે આપણને થવું એ બહુ મોટી વાત છે. બહાર ઘણે ઠેકાને લોકો જાય છે એટલે ત્યાં આગળ શું કે આપણી ભારતની ભવ્યતા છે, આપણી સંસ્કૃતિ છે એ બહુ જ વિશાળ છે પણ આપણે એને સમજી શકતા નથી એટલે આપણને જરા એનો મહિમા નથી. પણ જો એ મહિમા આપણને સમજાય તો પછી આપણે માટે એક બહુ મોટી મહત્વની વસ્તુ બને છે અને એ થાય છે. એટલે કહેવાનું શું છે કે આટલી અંદર આજે આપણે ખૂબ સારો વિકાસ કર્યો છે, આપણે ભારત દેશની દુનિયામાં થયો છે અને ભારતની અંદર પણ આપણે વિકાસ બધી રીતે કર્યો છે દરેક ક્ષેત્રની અંદર. એટલે એ વિકાસ તો બધી રીતે થયો કે આજે માણસ ચંદ્ર ઉપર પણ ગયો છે, પાણીમાં પણ ચાલતો થઈ ગયો છે, રોડ રસ્તા થઈ ગયા, લાઇટો થઈ ગઈ, સગવડો થઈ ગઈ, ઉદ્યોગો થઈ ગયા, બીજી રીતે પણ આપણે ઘણા સારા વિકાસ કરી શક્યા છે. હજુ ઘણા કરવાના બાકી પણ છે કારણ કે આ તો તંત્ર ચાલે છે એટલે વિકાસનું કાર્ય ચાલુ જ રહેવાનું છે અને એ કરજરૂર પણ છે. તો એ વિકાસનું કાર્ય પણ આપણે બધું કર્યું છે પણ એ બધા વિકાસની સાથે જે મૂળ વિકાસ છે એ અગત્યની વસ્તુ છે કે આ બધા વિકાસની જરૂર છે. પણ એની અંદર જેમ સોનું છે એમાં સુગંધ ભળે તો એનો વધારે મહિમા થાય, સુવર્ણની અંદર સુગંધ ભળે તો એને વધારે મહિમા છે, એમ આ બધો જે વિકાસ આપણે કર્યો પણ એ વિકાસની અંદર આધ્યાત્મિક વિકાસ જો ભળી જાય, આધ્યાત્મિક વિકાસનું આપણને જ્ઞાન થઈ જાય, એ આપણા જીવનમાં આપણા આચરણમાં આવી જાય તો પછી આપણો વિકાસ થાય એટલે સુખ ને શાંતિ પ્રાપ્ત થાય. કારણ કે આ વિકાસ છે એ કેટલીક વખત આપણને શું થાય કે એમાં હમમત્વ થાય છે, અમે કર્યું આ કર્યું તે કર્યું એવું હમમત્વને લઈને એ વિકાસની અંદર આપણે અંદર અંદરના વિક્ષેપો ઊભા થાય છે અને એ વિક્ષેપોને લઈને આપણે જે કર્યું છે એનાથી સંતોષ ન થતો બીજું આગળ કરી શકતા નથી. પણ જો આધ્યાત્મિક વિકાસ એની અંદર ભળી જાય તો એ વધારે સારું આપણને લાભ થાય. એટલે જેમ અડવાણે કહ્યું કે આધ્યાત્મિક વિકાસનું સ્થાન મળે છે એટલે હજારો માણસો આવશે, જોશે, કરશે અને એના અંતરમાં એની પ્રેરણાઓ મળશે કે જેથી કરીને આપણું મૂળ શું વસ્તુ છે. કારણ કે આપણે મૂળ વસ્તુને જો ભૂલી જઈશું તો પછી ઝાડ કંઈ કામ આવવાનું નથી, સૂકાઈ જવાનું. કારણ કે ઝાડનું મૂળ મૂળ છે કે એનાથી વિકાસ થાય છે. મૂળ જો ના હોય તો ઝાડનું દાણા પાંદડા ફૂલ કશું આવે જ નહીં, સૂકાઈ જાય ને બધું થઈ જાય. પણ મૂળ જો બરોબર મજબૂત હોય તેનાથી પાણી લઈ ખોરાક લઈને પછી બધો વિકાસ થાય છે. એમ આપણો આધ્યાત્મિક જેટલો આપણા જીવનો વિકાસ થશે દરેક મનુષ્યની અંદર, દરેક કાર્યોની અંદર અને દરેકની અંદર, તો એનાથી આ બધું જબરદસ્ત કાર્ય થાય. એ પછી આપણે રાષ્ટ્રીય કામ હોય, સામાજિક કાર્ય હોય કે પછી આપણા કૌટુંબિક જે કાર્ય હોય કે આપણા ધર્મના કાર્ય હોય, એ બધાની અંદર આ એક અગત્યની વસ્તુ છે. અને એટલા જ માટે ભગવાનને વિશેની શ્રદ્ધા એ બહુ મુખ્ય વસ્તુ છે. આ બધા આધ્યાત્મિક જે કારણો છે એમાં મૂળ પાયાની વસ્તુ ભગવાનમાં શ્રદ્ધા, કે ભગવાન જેવી વસ્તુ છે અને એનાથી જ આ બધું આપણે કાર્ય કરી રહ્યા છે અને એ જ આ કાર્ય કરે છે તો દરેક મનુષ્યની અંદર સારો સદભાવ રહેશે, દરેકની અંદર ભગવાનના દર્શન આપણને થશે. જોગી મહારાજ હતા અમને જે વાત કરી છે ભગવાન ભજી લેવા, દરેકમાં ભગવાન છે એવી ભાવના એમને હંમેશા રહેતી, ના જાત ભેદ કોઈ મારું તારું કઈ નહીં, દરેકને આશીર્વાદ કે આ સ્વામિનારાયણ છે કે વૈષ્ણવ છે કે જૈન છે કે ફલાના છે કે શીખ છે કોઈ શું જ નહીં, એમને દરેકના કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ નાતિ જાતિના દેશના હોય તો બધાના પ્રત્યે પ્રેમ. કારણ કે એમને દરેકમાં આત્મવત સર્વભૂતેશુ કહે, જેમ આત્મામાં દરેકમાં ભગવાન છે એવી જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે પછી માણસની અંદરના જે અમુક આગળ બાહ્ય ભેદભાવો છે એ દૂર થાય અને દરેકના પ્રત્યેનો પ્રેમ થાય છે અને એ પ્રેમ થવાથી માણસોને સુખ શાંતિ પણ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન વિશેનો જે ભક્તિ છે અને ભગવાનનો જે આશરો છે, ધારે કે ભગવાન જ આ બધું કરતા છે, જેને જગત રચ્યું છે જુઓ આપણે કેટલું સુંદર છે, પણ એ જગત કરતા પરમાત્મા છે એનાથી જ, એટલે પરમાત્મામાંથી સુખ આવ્યું છે, પરમાત્મામાંથી જ આનંદ આવે છે, પરમાત્માથી જ આ બધું કાર્ય થાય છે. આપણે પણ જે છે એમાં પણ બેઠા છે, ભગવાન તો છે, એક તત્વ આની અંદર ના હોય તો કશું ના થાય. નરસિંહ મહેતા કહ્યું, જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં સુધી તમે તમારા આત્માને ઓળખ્યો નથી, પરમાત્માનો મહિમા સમજ્યા નથી, ત્યાં સુધી તમારી બધી સાધનાઓ, તમારા બધા કાર્યો છે એ તમને અપૂર્ણ લાગશે, એ ઘણા આગળ વધ્યા છો તો પણ અપૂર્ણ લાગશે. પણ જો એ આત્માનું પ્રગટને એ વસ્તુનું જ્ઞાન થશે તો પછી તમે પૂર્ણ થશો. પછી તમને કોઈ અપૂર્ણ વસ્તુ નહીં લાગે, મને મળી ના મળી, મારું આ ના થયું, કશું બધું જ તમને શાંતિ થઈ જાય. એવું આપણું જે જ્ઞાન છે, ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા અને એ જે જ્ઞાન પોતે લઈને આવ્યા જ, અને એ આપવા માટે પણ એમને એ જ વાત કરી જે નરસિંહ મહેતાએ કહ્યું કે નિજા આત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ, પોતાના આત્માને તમે બ્રહ્મરૂપ માનો. અને આ ધરણ દેહ થકી આત્મા નોખો છે, શરીર ફેંકાય છે પણ શરીરમાં રહેલો જે આત્મા છે એક નોખો છે, અને એ આત્મા વતે જ આ બધું કાર્ય, પરમાત્મા વતે જ કાર્ય થઈ રહ્યું છે. એવું જ્યારે જ્ઞાન થશે તો પછી તમને માયાનું આવરણ નડી શકશે નહીં અને કોઈ જાતનું એ થશે નહીં. એટલે એ આદેશ જે છે, ભગવાને ગીતામાં પણ અર્જુનને એ જ આદેશ આપ્યો કે સર્વ ધર્માન પરિતજ્ય મામેકમ શરણમ. અર્જુને કહ્યું તો આ બધું મૂકી દે, આ તે તારા મનથી માનેલું છે કે આનાથી મને સુખ થશે, આનાથી મને લાભ થશે, આનાથી મને દુઃખ થશે, આ બધું આમ છે તેમ છે, એ બધા બધા બહુ ગીતામાં એને પ્રશ્નો કર્યા, ભગવાન ઉત્તર આપતા ગયા. છેવટે પછી કહી દીધું ભગવાન કે આ તું બધી વાત માથાકૂટમાં, તારું પ્રશ્નો ચાલ્યા જ કરશે, નોંધ તો નથી, હું કહું એમ કર, મારો આશરો તું કર, કહે તારું બધું જે માન્યતાઓ છે, જે તારા દુઃખો છે, તે તારા આવરણ બધા દૂર થઈ ગઈ છે, એવું અર્જુને છેવટે કહ્યું. અને પછી અર્જુને હથિયાર ઉપાડી અને આ બધું મોટું કામ કર્યું છે આપણે જાણીએ છીએ. અને આપણે જે અંદરેલી જે માયાનો આવરણ ભેદવાનો છે એ પણ ભગવાનના આશ્રય સિવાય કે આવા સાચા પુરુષના સમાગમ સિવાય થઈ શકતું નથી. એ જ્યારે એવા સાચે સંત મિલે કમી કાહુ રહી સાચી શીખવે રામ કીર્તુજી, જ્યારે એવા સાચા સંતો મળે છે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ, જે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અને આ પ્રમાણે અનેક ગુણોથી યુક્ત ધન સ્ત્રીનો ત્યાગ આવા સંતો મહારાજે બનાવ્યા, એવા સાચા સંતો જ્યારે મળે છે ત્યારે આપણને સાચું જ્ઞાન આપે છે, સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને તેનાનું સુખ થાય છે. એટલે ભગવાને એ પણ વાત કે ગીતામાં કહી કે દૈવી એશા ગુણમય મમ માયા દુરિત્યા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ, કે મારી માયા છે, આ મારું જે તમને દેખાય છે એ બધી માયા છે, એને મોહ તમને થયો છે. એટલે છે તો ઝાંઝવાનું પાણી પણ છતાં મોહને લઈને અહમ મમત્વ થાય છે, એને લઈને આ ઝઘડા થાય છે, વિક્ષેપો થાય છે, અશાંતિ થાય છે, દુઃખ થાય છે અને આ પ્રમાણે આપણને અશાંતિ છે. તો એ કહ્યું કે આ માયાની અંદરથી તરી શકાશે નહીં, તું તારા ગમે એટલા પ્રયત્ન અર્જુને કર, ગમે તેટલા તું સાધન કરીશ તો તું એનાથી તરી શકીશ નહીં, પણ આ રીતે તો મામે વેવ પ્રપદ્યંતે, તું મારે શરણે જાઓ અને એવું કહે એમ કર તો તારું બધું કામ થઈ જશે, માયાનું આવરણ જતું રહેશે અને શાંતિ થશે. તો આ એક ગીતાનો પણ આદેશ છે. ભગવાન શ્રીજી મહારાજે કહ્યું કે જેવો હું સત્સંગે કરીને વસ્ત થઉં છું એવા કોઈ સાધને વસ્ત થતો નથી, કે તપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, બધા ઘણા ઘણા સાધનો કરીએ, હવે એમાં આપણને શું શું થાય છે, કરીએ ખરા પણ અભિમાન આવે, તપ કર્યું તો મારા જેવો તપસ્વી નહીં, આજ મેં આ વ્રતો કર્યા મારા જેવો નથી, મારા જેવો દાનેશ્વરી નથી, એટલા બધા શુભ કાર્યો છે, પણ એમાં અભિમાન જ્યારે આવે છે ત્યારે એનું ફળ કંઈ મળતું નથી. એટલે ભગવાને કહ્યું શ્રીજી મહારાજ કે સત્સંગે કરીને, એટલે આપણે જો સત્સંગ એટલે સાચા પુરુષો, જે સત્પુરુષો જેને આપણે કહીએ છીએ, જે થઈ ગયા છે આપણા ભારતની અંદર, ભગવાન સ્વામિનારાયણ પણ એવા ગુણાત્યાન સ્વામી એવા સારા પુરુષ આવ્યા હતા, શાસ્ત્રી મહારાજ અભિજ મહારાજ થયા છે એવા બ્રહ્મનિષ્ઠ પુરુષો ક્ષોત્રિય, તો એ જ્યારે મળે છે ત્યારે એ આપણને સાચું જ્ઞાન આપણને આપે છે. કારણ કે આપણે જ્ઞાન તો શું દેહનું છે, દેહના જ્ઞાનથી જ આપણે બધું કરીએ છીએ, કાં દેહનું સુખ મળે, આપણું આયોજન જે થયું છે કે વિકાસ થયો છે એમાં આપણને સુખ, વધારે વધારે શરીરને સુખ સુવિધાઓ કેમ મળે અને કેવી રીતે આપણે એનો લાભ મળી શકે એટલે જ આપણે આગળ વધ્યા છે. પણ એનીથી પર જે વસ્તુ છે એ પરવસ્તુનું જ્યારે જ્ઞાન થાય ત્યારે ખરી ખરી શાંતિ થાય છે. ભાઈ આત્માને પરમાત્માનું, એનાથી પરનું જ્ઞાન દેહનું જ્ઞાન છે. એટલે શું, દેહને સુખ મળે, સંપત્તિ મળે, પૈસા મળે, ટકા મળે, ખાવાનું મળે, પીવાનું મળે, સુખ સગવડો મળે, દેહનું. પણ દેહ છે ત્યાં સુધી, દેહ પછી બધું અસ્ત થઈ જાય છે. પણ એનાથી પર જે જ્ઞાન છે આત્મા પરમાત્માનું, એ જ્ઞાન થાય એના થકી આપણને શાંતિ સુખ અને બધું પ્રાપ્ત થાય છે. તો એવો જે ભગવાનને આપણને આદેશ આપ્યો છે, ગીતાનો પણ આદેશ છે, આધ્યાત્મિક પુરુષો થઈ ગયા એમનો પણ આદેશ છે. તો એ પ્રમાણે આપણા જીવનની અંદર જ્યાં સુધી આપણી અંદરના મૂલ્યો જે કારણ કે આધ્યાત્મિક મૂલ્યો જેને કહીએ છીએ, આધ્યાત્મિક મૂલ્યોનું જો આપણને જ્ઞાન નહીં થાય, એવા કોઈ પુરુષ આપણને નહીં મળે ત્યાં સુધી આપણે અથડામણ છે. પણ જ્યારે એ થશે ત્યારે બધા જે આગળના ભક્તો થઈ ગયા, જનક રાજા થઈ ગયા, અમરીશ રાજા થઈ ગયા, ભગવાન સ્વામિનારાયણ વખતમાં ઘણા મોટા દાદા ખાચર વગેરે ભક્તો થઈ ગયા, એમને આ વસ્તુ સમજે તો પછી એ વ્યવહારમાં સંસારમાં રહીને, સંસારમાં સરસો રહીને મન મારી પાસ, તેને સંસાર લોપે નહીં તે જાણો હરિનો દાસ. જે ભગવાનનો દાસ થયો છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, પ્રાર્થના થયું છે, એને પછી આ સંસાર લોપી શકતો નહીં. ભલે સંસારમાં રહે તો પણ સંસારની કોઈ અસર એને થાય નહીં, મોહ મમતા ના થાય, મારું તારું ના થાય. કેવળ ભગવાનનું કામ સમજી અને આ જગતનું કલ્યાણ કેમ થાય, સર્વનું કલ્યાણ કેમ થાય, એવી શુભ ભાવનાઓ એની અંદર પ્રગટ છે અને કાર્ય થઈ જાય છે. તો એવું જે આપણું આધ્યાત્મિક છે એટલે વિકાસ છે. પણ આ વિકાસમાં જો પાછો આ વિકાસ વળે આપણો આધ્યાત્મિક વાત તો બધી રીતે સુખ શાંતિ થાય. તો એ પ્રમાણેનું કાર્ય એ બધા પુરુષો કરી ગયા છે, કાશી મહાજોગીનો એ કાર્ય છે. અને આ માટે અહીંયા આગળ આવું જે સ્થાન થયું છે એમાંથી ભગવાન દરેકને એવી પ્રેરણા આપે, આખી દુનિયામાં શાંતિ થાય, આપણા ભારતની અંદર પણ ખૂબ પ્રકારે આપણને બધાને બળ મળે, આવું આધ્યાત્મિક આવું ધર્મનું જ્ઞાન એકબીજાના અંદર અંદરને આપણા જે કંઈ સારા વિચારો છે એ મળીને આપણે ભારતનો સારો રીતનો વિકાસ કરી શકીએ અને સારામાં દેશ આપણો જે મૂલ્યો છે જેનાથી આપણે અનેકને પ્રેરણાઓ આપતા હતા કે બીજાને આપણે એ વાતને સમજાવતા હતા, એવું પાછું આપણા ભારતની અંદર દરેકની અંદર થાય, દરેક વ્યક્તિની અંદર થાય. એવું જ્ઞાન છે શાસ્ત્રો, એ જ્ઞાન થશે થશે તો આ સ્થાનની અંદર ખૂબ ખૂબ આપણે બધાને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાના તીર્થની થાય, દિલ્હીની અંદર પણ ખૂબ શાંતિ રહે. અને દિલ્હીના અત્યારે અડવાણીજી છે, અટલજી છે, બધા કાર્યકર્તાઓ રાજકર્તાઓ છે, મનમોહનસિંહ છે અને બધા પક્ષ એને પક્ષના કામ તો કરે જ છે, પણ એ બધાની અંદર એવા સારા શુભ વિચારો હંમેશા રહે અને એ પોતાના કાર્યમાં પણ સફળતા મળે, દેશ ભારતને ખૂબ ખૂબ સારી રીતમાં વિકાસ કરી શકે અને દરેક સુવિધાઓ પણ પ્રાપ્ત થાય અને દરેકના અંદર આ પ્રમાણે સુખ શાંતિ થાય એવી બળ શક્તિ સર્વને આપે અને દરેક રીતનો થઈ જાય. કારણ કે બધા મહાનુભાવો બેઠા છે અને એ બહુ જ સારી રીતે વ્યવસ્થિત રીતે આજે સંચાલન કરી રહ્યા છે. તો એ બધાને પણ ભગવાન સારું બંધ થઈ જાય. સંઘવી સાહેબે જેમ કહ્યું એમ એ પણ એમના ઊંચા વિચારો છે. અને આ પ્રમાણે બધા જે જે બધા ભાઈઓ છે એમને પેલા ફરી બહુ સારું અંગ આમ લંડનથી આવ્યા, એમને તો બહુ સારા વિચાર આપણને આપ્યા કે આપણને આપણે આ દેશમાં તો કહીએ એટલું લાગે પણ પરદેશમાં આવીને વાત કરી ગયા. એટલે એમનું અડવાણીજી આપણને સ્પષ્ટતા કરી કે ભાઈ આ તો પેલી જ છે પણ આ તો આધ્યાત્મિક તો અહીંયા જ છે કે જેથી કરીને આપણને સારું જ્ઞાન સારી વસ્તુ પ્રાપ્ત થશે તો એનો વધારે વધારે વિશેષ લાભ થાય, ભગવાન સર્વને સુખ સંપન્ન આપે, શાંતિ રહે અને દરેક કાર્યમાં આપણને સફળતા મળે એ જ પ્રાપ્ત.